તો આજે 110મી ગાથા, પણ 110મી ગાથા લેતા પહેલાં પૂર્વ ભૂમિકા રૂપે ગુરુદેવે રિકેપ પણ લીધો હતો અને એક બહુ સુંદર ભૂમિકા બાંધી હતી 110માં પ્રવેશ કરવા માટે. તો રિકેપમાં 108-113 આપમાં પરમકૃપાઉદેવે આખા મોક્ષ માર્ગનું ક્રમસર નિરૂપણ કર્યું છે, અને એ પણ કઈ રીતે, એકદમ સરળ રીતે. શરૂઆતથી અંત સુધી, મોક્ષ માર્ગની શરૂઆતથી મોક્ષ માર્ગનો અંત, પહેલું પગથિયું લઈને છેલ્લું પગથિયું, એટલે સાહેબે કીધું ને ફ્રોમ પ્રિપેરેશન ટુ લિબરેશન, અર્થાત યોગ્યતાની તૈયારીથી લઈને મોક્ષ સુધીની, સિદ્ધ દશા સુધીની બધી વાત પરમકૃપાઉદેવે કીધી અહીંયા. તો શાસ્ત્રમાં બતાવેલા 14 ગુણસ્થાનકનો પણ આની અંદર ગર્ભિત રૂપે સમાવેશ થાય છે. તો કઈ રીતે છે? 108માં તૈયારી, યોગ્યતા. 109માં સમકિતનો પ્રથમ તબક્કો. સાહેબે ખાસ તબક્કો કીધો, પ્રકાર નહીં કીધો. સાહેબે કારણ કે હું પ્રકાર કહીશ ને તો તમે પાછું ઓલું ઉપશમ સમકિત, શોપશમ સમકિત એની સાથે તમે મિક્સ કરી નાખશો. એટલે આ શું છે? સમકિતનો પ્રથમ તબક્કો, ફર્સ્ટ ફેઝ, બરાબર. પછી 110માં બીજો તબક્કો, 111માં ત્રીજો તબક્કો, બરાબર છે. એમ અહીંયા સમકિતની વાત આવે છે. પછી 112માં શું આવે છે? તો કે ચારિત્રની વાત આવે છે, સમ્યક ચારિત્રની વાત, એની પૂર્ણતા કઈ રીતે થાય છે. અને 113માં કેવળનાની વાત આવે છે. હવે આ સમજાવતા સાહેબજે કીધું કે 108માં જે લક્ષ બતાવ્યું છે એ પ્રાપ્ત કરવું અત્યંત શક્ય છે, ભૂમિકા છે ને યોગ્યતાની. 109મી પણ પ્રાપ્ત કરવું શક્ય છે, વ્યવહાર સંકિતની વાત છે. સાહેબ કે 110 પણ શક્ય છે, 111મું શક્ય છે પણ ઘણું અઘરું છે, કારણ કે એના માટે અત્યંત પુરુષાર્થ જોશે. પણ જો આપણે 110મું કરી શકીએ તો 111મું પણ શક્ય છે એવું લાગે. 112 અને 113 જે છે ને, હા, જે કે યથાખ્યાત ચારિત્ર અને કેવળનાની વાત, સાહેબ કે એ તો બહુ દૂરની વાત છે. પણ આ બધું શેના માટે સમજાયું? તો કે 108, 109 અને 110 આ ત્રણેય પ્રાપ્ત કરવું શક્ય હોવાથી સાહેબજીએ કરુણાથી કીધું કે પૂરું સેશન માત્ર એક ગાથા ઉપર લીધું. કેવી સાહેબજીની કરુણા છે કે માત્ર આપણને આત્મસિદ્ધિ સમજાવવું એટલું નહીં, પણ કઈ રીતે આપણે એ પામી શકીએ અને એની શક્યતા છે, તો સાહેબે ખૂબ વિસ્તારથી અને ખૂબ ઊંડાણથી આનું વર્ણન કર્યું. પછી સમજાવ્યું ગુરુદેવે આપણને આ રિકેપ કરતા કે 108માં કે કોઈ પણ આપણે એક થાળી હોય એમાં કંઈક પીરસવું હોય તો એ થાળી ચોખ્ખી હોવી જરૂરી છે. એવી રીતે જ આપણા આત્મામાં સમ્યક દર્શન આપણને જોઈતું હોય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય આપણને, તો આ જે આપણો આત્મા છે એ નિર્મળ હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ. એટલે જે ચાર મૂળ ગુણની જે વાત કરીને, ચાર ગુણ જે યોગ્યતામાં ડેવલપ કરાય કેટલા જરૂરી છે. પછી 109માં શું થાય છે? તો કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. તો કે સદગુરુનો બોધ ક્યારે થાય? કે જ્યારે યોગ થયો હોય ત્યારે. અને સદગુરુ યોગ થાય છે ત્યારે સદગુરુ શું કરે છે? તો કે લવ એન્ડ લેક્ચર, પ્રેમ પણ આપે છે અને સમાગમ પણ આપે, સત્સંગ પણ આપે છે, પરમ સત્ય અને સાધના માર્ગનું માર્ગદર્શન આપે છે. તે થકી શું થાય છે સદગુરુ બોધ થકી? તો કે શિષ્યમાં અવિચળ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે બે વસ્તુ માટે, એક સદગુરુની દશા માટે અને બીજું સદગુરુના વચનો માટે, અર્થાત એમના બોધ, એમની આજ્ઞા માટે. અને આ જે અવિચળ શ્રદ્ધા કીધી 109માં એ શું છે? વ્યવહાર સમકિત, બરાબર. સમકિત કેમ કીધું? કારણ કે શ્રદ્ધા છે એટલે સમકિત કીધું. અને વ્યવહાર કેમ કીધું? કારણ કે કોઈ બીજાના આધારે છે, સદગુરુના આધારે છે, દેવગુરુ ધર્મના આધારે આ શ્રદ્ધા થઈ છે, એટલે એને વ્યવહાર સમકિત. જ્યારે સ્વના આધારે થાય, એટલે સ્વના અનુભૂતિપૂર્વક થાય, તો આ જ સમકિતને નિશ્ચય સમકિત કહેવાય, બરાબર ને. તો એવી રીતે અહીંયા 109માં વાત કરી. હવે 110માં શું આવશે? જો ગુરુદેવની કેટલી સુંદર શૈલી છે, પાછળનું આપણું એકદમ પાકું કરાવી દે શોર્ટમાં, અને હવે શું સેમાં પ્રવેશ કરવાના છે અને એમાં શું આવશે? તો કે જે શિષ્ય છે, જે જિજ્ઞાસુ જીવ છે, એને ગુરુનું શરણ સ્વીકાર્યું છે એ આપણે આગલી ગાથામાં જોયું. એટલે હવે આ માત્ર શિષ્ય નથી પણ ભક્ત શિષ્ય છે. તો એ શું કરશે? તો કે પૂર્વે જે મત અને આગ્રહ હતા એના, એને ત્યજીને શું? તો કે ગુરુની આજ્ઞામાં, એમના વચનોમાં પૂરા દિલથી, પૂરા હૃદયથી, હોલ હાર્ટેડલી, પૂરા દિલથી શું કરે છે? એને અનુસરે છે. બરાબર છે? તો એનાથી શું થાય છે? શુદ્ધ ચૈતન્યનો એને અનુભવ થાય છે. શુદ્ધ ચૈતન્યનો અર્થાત એને સ્વાનુભૂતિ થાય છે, આત્મજ્ઞાન થાય છે. અને આ જે શ્રદ્ધા છે એને શુદ્ધ સંકિત અર્થાત નિશ્ચય સંકિત કહ્યું. અને કેવું સાહેબે કનેક્ટ કરી આપ્યું કે ગઈકાલે એટલે આગલી ગાથાની અંદર આપણે વ્યવહાર સંકિત સમજ્યા, આ ગાથામાં આપણે શુદ્ધ સંકિત સમજશું, અને હવે પછીની ગાથા આવશે 111મી, એમાં પરમાર્થ સંકિત આવશે. તો 109 એમાં સદગુરુનો યોગ અને બોધ પ્રાપ્ત થયો. બરાબર છે ને? તો 110માં શું? તો કે વર્તે સદગુરુ લક્ષ. અને જેમ આપણે વાત કરીને કે મૂળ ગાથામાં પ્રવેશ કરતા પહેલા પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ સુંદર આપણી એક ભૂમિકા બનાવી છે. બરાબર ને? તો એ ભૂમિકાની અંદર સાહેબજીએ સદગુરુ લક્ષ, આ જે વાત આવી ને, હવે 110માં શું આવવાનું છે? સદગુરુ લક્ષ. બોધ પ્રાપ્ત થયો તો હવે એ સદગુરુ લક્ષ પ્રમાણે એ બોધને અનુસરશે. બરાબર ને? તો સદગુરુ લક્ષ શું બદલાવ લાવે છે જીવનમાં? તો કે ધર્મ ક્રિયાઓ તો રહે જ છે પહેલાંની જેમ, પણ પહેલાં જે ધર્મ ક્રિયા કરવામાં આવતી હતી ને એ ધર્મ ફળ માટે કરવામાં આવતી, અને હવે સદગુરુ લક્ષ સહિત એ ધર્મ ક્રિયા શેના માટે કરવામાં આવે છે? તો કે ધર્મ પ્રેમ માટે કરવામાં આવે છે. અને આ સમજાવવા માટે સાહેબજીએ એમનો પોતાનો અનુભવ દર્શાવ્યો. નાનપણમાં જ્યારે ગુરુદેવ 4-5 વર્ષના હતા ત્યારે એમના માતુશ્રીએ, તેઓ ત્યારે એ સમયમાં વાલ્કેશ્વર રહેતા હતા, ત્યાં સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે એની સામે એક સ્કૂલ હતી જ્યાં રાત્રે પાઠશાળા ચાલતી. તો પૂજ્ય ગુરુદેવશ્રીના મમ્મી જે છે, એમના પ્રત્યે ધર્મનો અનુરાગ હોવાના કારણે એમને એમનામાં આ પાઠશાળામાં ભરતી કરાવ્યા. સાહેબને ધર્મક્રિયા કરવી ગમતી, પણ આ પાઠશાળામાં જતા ત્યાં માત્ર ગોખવાનું જ આવતું, અને એ ઉપરાંત બીજી વસ્તુ શું? તો કે બધી ક્રિયામાં ધર્મ ફળ મુખ્ય કરવામાં આવતું. અને એટલે જ સાહેબે કીધું ને કે ધર્મનો પ્રેમ નહોતો, મોક્ષ શું છે એની વાત નહોતી આવતી. તો 6 વર્ષની વર્ષે એમને વિનંતી કરી અને એ પાઠશાળા છોડી દીધી. એટલે અને ખાસ એક બેન ઘરે આવતા એમને ધર્મનું શીખવાડવા માટે, પાઠશાળાના જ બેન હતા અને ઘરે આવતા શીખવાડવા માટે. અને બન્યું એવું કે ગુરુદેવની ઓળખાણ થતા 2 વર્ષમાં એમને ગુરુદેવને વંદન કરવાનું શરૂ કરી દીધું. એટલે સાહેબે ત્યારે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત સાહેબે કીધી કે મને કોઈ મારી ભૂલ સુધારે એવું જોઈએ છે, અને એમાં પરમકૃપા ઉદયનો યોગ થયો અને સાહેબે શું કીધું કે સદગુરુ લક્ષ પ્રાપ્ત થઈ ગયો મને. એટલે આ રીતે સાહેબ વાત કરી. તો સાહેબ ત્યારે વાત કરતા હતા કે કોઈને કોઈ ધર્મક્રિયા, જેમ પાઠશાળામાં કીધું ને કે બધી જ ક્રિયાને, ધર્મક્રિયાને કંઈક ને કંઈક પુણ્ય સાથે જોડવામાં આવે. જેમ કે નવકારસી કરવાથી શું થશે? તો કે 10,000 વર્ષનું દેવલોકનું આયુષ્ય બંધાશે. અથવા તો બીજી રીતે કોઈ વાર સમજાવવામાં આવે કે 10,000 વર્ષનું નરકનું આયુષ્ય નાશ થાય છે. એટલે ભય અને પ્રલોભન, એટલે પ્રલોભનને લઈને આ બધું કરવામાં આવતું. એટલે સાહેબે કીધું ને કે એવું શીખવાડવામાં આવ્યું કે જો થાળી ધોઈને પીશો તો શું થશે? એક આયમિલનું પુણ્ય મળશે. સાહેબ કે એક આયમલ જ કરવી કેટલી અઘરી હોય, એમાં જો થાળી ધોઈને પીતું હોય તો સાહેબ કે દિવસમાં 3 વખત થાળી, એટલે શું થાય? દિવસમાં 3 વખત, એમાં 1/4 વખત એડ કરે જેથી કરીને થાળી ધોવાનું થાય તો 4 આંબેલનું પુણ્ય મળે. અને સાહેબ કે કેવું? તો કે એનો પાછો રેકોર્ડ રાખે ડાયરીમાં, નોંધ કરે કે મારી સોમવારે મારી 4 આંબેલનું મને પુણ્ય મળ્યું. તો સદગુરુ લક્ષ મળ્યું એટલે સાહેબ કે આ બધું ન ગમતું, કે ધર્મ માટે પ્રેમ જોઈએ, ભગવાન માટે પ્રેમ જોઈએ, મોક્ષનો લક્ષ, મોક્ષની તો કાંઈ વાત જ ના આવે. એટલે માત્ર પુણ્ય કરવું અને આટલું આમાં જ અટકી જવું. પણ સાહેબે બહુ સરસ કીધું કે આ રીતે ધર્મની શરૂઆત થાય છે. એ પ્રેરણા માટે, ધર્મક્રિયા કરવા માટે, એમાં પ્રેરાય, ધર્મ કરવામાં પ્રેરાય તે માટે આવું બધું કહેવામાં આવે છે. અને એવી રીતે છે ને, નાનું બાળક હોય તો એને શું કહેવામાં આવે કે તું, તને રમકડું અપાવીશ, તું આજે રાત્રે જમતો નહીં, બરાબર, અથવા તો તું કાલ સવારે પૂજા કરવા જશે ને તો તને કેડબરી આપશું. તો કોઈને આ જગતની પ્રલોભન આપવામાં આવે, કોઈને બીજા જગતની, અન્ય જગતની એટલે કે દેવલોકનું પ્રલોભન આપવામાં આવે, એટલે મને શું મળશે એનાથી ધર્મની શરૂઆત થાય છે. પણ અહીં ગુરુદેવે આ વાત દ્વારા ત્રણ તબક્કા સમજાવ્યા. કયા? તો કે પેલું જે તબક્કો તો નહીં આ હતો કે જે ધર્મમાં પ્રેરિત થાય છે, પણ કઈ રીતે પ્રેરિત થાય છે? તો કે આવા કોક પ્રલોભનથી. પછી એક બીજો તબક્કો હોય છે. એક શું છે? તો કે સદગુરુનો યોગ થાય, એમનો બોધ પ્રાપ્ત થાય, અને સદગુરુનો લક્ષ, સદગુરુનું લક્ષ એના જીવનમાં પ્રવેશાય. એટલે શું થાય છે કે બધી ધર્મક્રિયા જે હેતુથી થતી હતી ને, એ હેતુ આખો ફેરવાઈ જાય છે. શેમાં? તો કે હવે ધર્મ પ્રેમના કારણે ધર્મક્રિયાઓ કરે છે, કારણ કે એ પોતે અનુભવે છે. શું અનુભવે છે? તો કે અશુદ્ધિઓ જે છે એ નાશ થતી જાય છે, અને શુદ્ધિઓ, પવિત્રતાઓ એનામાં પ્રગતિ દેખાય છે આ ધર્મક્રિયા કરતા. એટલે શું થાય છે કે હવે જે એ કરે છે ધર્મક્રિયાઓ, એ આ પ્રેમના કારણે, એ આદરના કારણે. નિયમ તોડવાનો તો પ્રશ્ન જ નથી, કારણ કે જ્યારે પોતે જ નક્કી કર્યું હોય, મારે પોતાને આ કરવું છે એવા ભાવ જાગ્યા હોય, તો એ નિયમ તોડવાનો કોઈ પ્રયત્ન, સવાલ જ નથી, પ્રશ્ન જ નથી. કારણ કે આ જે કંઈ પણ મળ્યું છે ધર્મક્રિયા, એ કંઈક મારા દાદા દાદી કરતા હતા એટલે વારસામાં મળ્યું છે, એટલા માટે નહીં, પણ મારી શોધ છે, મારો નિર્ણય છે, અને મારો અનુભવ છે. જેમ કીધું ને કે હું પોતે એનાથી લાભાન્વિત થતો હોય, એનો અનુભવ થતો હોય, તો એના માટે પ્રેમ થવો જોઈએ, થશે જ. મારે કેમ કરવું છે? કારણ કે મને બહુ ગમે છે, મને સારું લાગે છે. દેવલોક માટે નથી કરવું, એવા કોઈ ફળ માટે નથી કરવું, પણ મને એના પ્રત્યે પ્રેમ છે, એટલા માટે. કેવું છે? જો સદગુરુ લક્ષ પ્રાપ્ત ન થયો હોય, સદગુરુનો યોગ ન થયો હોય, તો આખી જિંદગી આ ધર્મના ફળ માટે ધર્મની ક્રિયા કરવામાં આવે. અને સાહેબજી તો એટલું સુંદર આમાં કીધું કે સદગુરુ લક્ષ હોય તો શું થાય છે કે 8 વર્ષનો બાળક, પોતાની વાત કરતા, કે 8 વર્ષનો બાળક ધર્મ પ્રેમની વાત કરે છે, ધર્મ ફળની નહીં. ધર્મ પ્રેમ ચોક્કસ ફળ આપશે, પણ તે ફળનું લક્ષ એ સાધકને હોતું નથી. લક્ષ શું હોય છે? તો કે નિષ્ઠાપૂર્વક હું મારી સાધના કરું, કારણ કે હું જે કંઈ પણ કરું છું એ દેવલોક માટે કે પુણ્ય માટે નહીં, હું મોક્ષ માટે, મારા આત્માને પરિભ્રમણથી મુક્ત કરવા માટે હા કરું છું. અને સાહેબે આમાં એક અદ્ભુત વાત કીધી. જો હવે આપણે આ બે વસ્તુથી તો આપણે પરિચિત છે, આપણે આપણો આપણા અનુભવ પણ જોશું તો આપણને આ ખ્યાલ આવતો હશે. પછી સાહેબે ત્રીજો તબક્કો કીધો, એ કયો છે? તો ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો, જે અપૂર્વ અવસરની અંદર વાત આવીને, માત્ર મોક્ષ અભિલાષ પણ નહીં. શું કરું? તો કે માત્ર વર્તમાનમાં રહે. આવી અદ્ભુત દશા આગળ આવે છે. તો કે કેમ સંભાવ વર્તે છે? કારણ કે આ મોક્ષ કે બંધન એ તો બંને પર્યાય છે. એમનું લક્ષ્ય સેના ઉપર છે? તો કે શુદ્ધ આત્મા ઉપર. અને જે શુદ્ધ આત્મા છે એ કેવો છે? નિર્લેપ છે, અસંગ છે, કોઈ બંધન જ નથી. તો બંધ અને મોક્ષ ક્યાંથી હોય? એમ આત્મા ઉપર લક્ષ, આત્મામાં સ્થિરતા હોવાથી માત્ર પ્યોર, પીસફુલ, બ્લિસફુલ એટલે શુદ્ધ, શાંત, આનંદમય એવા આત્મા ઉપર લક્ષ હોવાથી આવું રૂપાંતરણ આવે છે. શેના થકી? તો કે સદગુરુ લક્ષ થકી. એટલે આવી રીતે સાહેબજી આની વાત કરી કે ફળ તો મળશે જ, જોઈએ કે ન જોઈએ. ભલે ફળ ઉપર આપણું લક્ષ નથી, પણ મહત્વનું શું છે? સદગુરુ લક્ષ પ્રમાણે, સદગુરુના લક્ષ પ્રમાણે વર્તવું. અને કીધું ને, ઈચ્છા હશે કે નહીં હશે, ફળ મળશે. તો અહીંયા ફળ શું મળશે? તો કે શુદ્ધ સમકિત, અર્થાત સમકિતનો બીજો તબક્કો પ્રાપ્ત થશે. હવે આ જે ધર્મપ્રેમની વાત કીધી ને, કે ધર્મપ્રેમ મારામાં છે કે નહીં કઈ રીતે ખબર પડે? જેમ સાહેબજીએ આગલા સત્સંગમાં કીધું હતું કે જેટલું કરશો તેટલું ઓછું લાગશે, જેટલું કરશો તેટલું ઓછું લાગશે. જો પ્રેમ નહીં હોય ને તો જેટલું કર્યું ને બહુ કર્યું એવું લાગશે. તો આ એનો ચેક પોઈન્ટ છે, આપણે આપણું તપાસી શકીએ. અને એટલે જ સાહેબે કીધું કે બહુમાન બહુ જરૂરી છે. બહુમાન એટલે શું? તો કે પ્રેમ અને આદર બંને મળીને બહુમાન આવે છે. ધર્મક્રિયા કરતા હોય જો બહુમાન હોય તો શું થાય છે ખબર છે? અંદરમાં સંવેદના ઉત્પન્ન થાય છે, એ અનુભવાય છે. જો સંવેદના ન હોય ને, એ જો અનુભવ ન હોય ને, તો શું થાય? બોજો લાગે. અને જો બોજો લાગે ને તો સમજી જવું કે બહુમાન નથી. એટલે અહીંયા આપણે સાધક તરીકે આપણે તપાસવાની જરૂર છે કે હું આટલી ધર્મક્રિયાઓ કરું છું તો મને બોજારૂપ લાગે છે કે હું એને, મને એમાં સંવેદના, એટલે સાહેબ અહીંયા ખાસ વર્ડ યુઝ કર્યો, સ્પંદનનો અનુભવ થાય છે. આ અનુભવનો વિષય છે અને આને કહેવાય છે અંતરભેદ. અંતરભેદ આવતું ને બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ. તો એ અંતરભેદ શું છે? તો કે આ કે અત્યંત અંદરમાં ભાવનાઓ, સંવેદનાઓ, સ્પંદન જાગે, શુદ્ધ ભાવનાઓ જાગે. કેવી કેવી? તો કે પ્રેમની, વિનયની, દયાની, આવી બધી અંદરમાં ભાવનાઓ જાગે. એટલે સાહેબે કીધું આપણામાં આવું બહુમાન છે કે નહીં એ આપણને, સાધકને કઈ રીતે ખબર પડે? તો કે કરો ત્યારે ખૂબ સુખ લાગે, ખૂબ મજા આવે, અને ન કરો ત્યારે આખું જગત જે છે એ કેવું લાગે? ફિક્કું લાગે. અને એટલા માટે જ કીધું કે સદગુરુ પ્રત્યે બહુમાન જાગ્યું છે કે નહીં? તો કે એમની હાજરીમાં આનંદ લાગે, અને એમની હાજરી ન હોય, એમનો વિરહ હોય ત્યારે શું થાય? તો કે બધું ફિક્કું લાગે. એટલે શાસ્ત્રમાં ત્રણ ચીજ કીધી છે બહુમાન માટે. એક, કરવામાં આનંદ. બીજું, ન કરવામાં બધું ફિક્કું લાગે. એ તો આપણે બે વાત જોઈ. એના ઉપરાંત ત્રીજું છે શું? નિંદા સહન ન થાય. જેના પ્રત્યે અત્યંત બહુમાન હોય ને તો એની નિંદા સહન ન થાય. ત્યાં સાહેબજીએ 1984માં જ્યારે સાહેબજી હમ્પીમાં હતા અને ત્યારે સાંજે વોક માટે નીકળ્યા હતા, અને ત્યારે કોઈક સમાચાર મળ્યા એમને કે ચેન્નાઈમાં કોઈ વક્તાએ પરમકૃપાઉદેવની ખૂબ નિંદા કરી, એમના માટે ઘણા ખરાબ શબ્દોમાં નિંદા કરી. અને સાહેબજી કહે કે આ સાંભળતા કલાકો સુધી ગુરુદેવ રડ્યા હતા. કોઈએ કીધું કે તમે નિંદા કરી નથી, નથી તમારી કોઈ નિંદા કરી, તો તમે આટલું કેમ રડો છો? એટલે સાહેબજીએ કીધું કે જેના પ્રત્યે ખૂબ પ્રેમ હોય, બહુમાન હોય, એની જરાક પણ નિંદા છે ને સહન થાય નહીં. અને કેવો પ્રેમ હોય, કેવો અત્યંત પ્રેમ હોય, એના માટે નળ દમયંતીની જે કથા હતી એની વાત કરી કે બંનેમાં એકબીજા માટે અત્યંત પ્રેમ, લગ્ન થાય છે. એકદમ શોર્ટમાં સાહેબે કીધું હતું, ટૂંકાણમાં સમજાવ્યું હતું કે અંતરાય કર્મનો ઉદય આવે છે અને બંને છૂટા પડી જાય છે. દમયંતીને નળ મળતો નથી એટલે એમના પિતાના ઘરે જાય છે. ઘણા વર્ષો વીતી જાય છે. બને છે એવું કે એના પ્રત્યે એટલો પ્રેમ અને બહુમાન કે એને ભૂલતી નથી વર્ષો વીતી ગયા પછી. એ કઈ રીતે ખબર પડે? તો એક પ્રસંગ બને છે કે સિપાઈ આવે છે રાજા પાસે અને કહે છે કે આપણા ખેતરમાં નલ આવ્યા છે. હવે નલ એટલે શું? એક પ્રકારની જાતિ, ઘાસની. તો કીધું આપણા ખેતરમાં નલ આવ્યા છે. હવે એ સમયે દમયંતી સ્નાન કરતી હતી અને એના કાનમાં ખાલી આટલા શબ્દ પડે છે કે નલ આવ્યા છે. અને તરત જેમ તેમ કપડાં પહેરી અગર વગર બહાર નીકળે છે અને એકદમ આતુરતાથી પૂછે છે, ક્યાં છે નળ, ક્યારે આવ્યા? એમ કરીને. એટલે આના ઉપરથી એ સમજાય કે આટલા વર્ષો વીતી ગયા છતાં પણ એના અંદરમાં જે પ્રીતિ હતી, જે બહુમાન હતું. એટલે કીધું કે કેટલી પ્રીતિ છે, કેટલો બહુમાન છે, કરી તે ખબર પડે કે એ વ્યક્તિનું નામ સાંભળતાની સાથે આપણા આંખમાં કેવી ચમક આવે છે, સ્પાર્કલ કહીએ ને, એના ઉપરથી ખબર પડે કે કેટલું બહુમાન છે. થોડું મળે ને એકદમ ઉત્તેજિત થાય. એટલે સાહેબે કીધું કે ભલે તમે नाचो नहीं, रड़ो नहीं, पण तमारा अंतर में कंईक थवू जोईए, तमारा अंतर में रसायण बदलवा जोईए, अर्थात तमारी केमिस्ट्री, केमिस्ट्री साहेबे वर्ड खास युवानों माटे वापर्यो, कारण के ए लोको माटे जरे कोकना माटे कंईक आम बहु प्रेम जागे ने एटले लोको एम बोले ए लोकोनी भाषामां के अमारी आखी केमिस्ट्री बदलाई गई। एटले गुरुदेव पण केवू छे, जो युवानोनी भाषा वापरी अने ए लोको आने बरोबर भावनात्मक लेवल पर उतारी सके, समझी सके, एटले पूज्य गुरुदेव श्री केवो प्रेम परिश्रम ले छे एमने समझावा माटे, अने आपणने केटलो लाभ थाय छे आ जरे साहेब आ रीते आपणने समझाय के हा મારામાં આવું બહુમાન જાગ્યું છે કે નહીં। તો સાહેબજીએ કીધું આનો પરમાર્થ સમજાવતા કે નલ પ્રત્યે દમયંતીને જેવો પ્રેમ હતો તેવો સાધકને સાધના પ્રત્યે હોવો જોઈએ। પછી એક સુંદર વાત સાહેબજીએ કીધી કે દરેક રમતગમતમાં નિયમો તો હોય જ, તમે કોઈ પણ રમત રમો, કેરમ રમો, ચેસ રમો, ફૂટબોલ રમો, ક્રિકેટ રમો, તો એમાં નિયમ વગર તો કોઈ રમત રમી જ ન શકાય। એટલે નિયમ એ રમતનું અગત્ય પાસું છે, એ વાત સાચી છે, પણ બહુ સુંદર વાત સાહેબે કીધી કે કોઈ પણ રમત નિયમો માટે નથી રમાતી। શેના માટે રમાય છે? આનંદ માટે રમાય છે। અને પાછું કેવું છે, નિયમ વગર પાછું એ રમત રમાય નહીં, અને જો નિયમ ન હોય ને તો ખરેખર રમવાની મજા ન આવે। કારણ કે સાહેબે કીધું કે કોઈ પત્તા રમતા હોય અને ગમે ત્યારે ઉત્તર કરે ને પછી પાછો ઉપાડી પણ લે, તો એના પણ બધા નિયમો છે ને, અને તો જ એનો આનંદ આવે। એટલે ધર્મક્રિયામાં, પછી જો સાહેબે આ વાત ધર્મ સાથે જોડી આપી કે ધર્મક્રિયામાં ઘણા નિયમો હોય પણ આપણે શું થાય છે, આપણે ભૂલી જઈએ છે કે આપણે જે ધર્મ કરીએ છીએ એ નિયમો માટે નહીં, આનંદ માટે કરવાનો છે। સાહેબ કે એટલે જ કેવી ગડબડ કરે અમુક લોકો કે 10 મિનિટની રમત હોય એમાં 12 મિનિટની તો સૂચનાઓ આપે કે ઓલો સૂચના સાંભળતા સાંભળતા થાકી જાય, કંટાળી જાય। એટલે એટલા બધા નિયમો કે કોઈ નિયમ તૂટી ન જાય એનો તનાવ અને એનો ભય, અને પછી સાહેબે આ સુંદર રીતે ધર્મ સાથે એને જોડી આપ્યું કે ધર્મ શું બની ગયો છે, તો કે એક યાદી, લિસ્ટ કહે ને, લિસ્ટ શેની યાદી, તો કે અંત વિનાના નિયમો અને શિષ્ટાચારો, અંત વિનાના, અને જે નિયમો આપણને સંકુચિત કરી દે, બંધિયાર બનાવી દે આપણને। અને કરુણાથી સાહેબે કીધું કે ઘણી વખત અમાનવી પણ બનાવી દે છે, અમાનવી બનાવી દે છે, શું અંત વિનાના નિયમો અને શિષ્ટાચારો, અનએન્ડિંગ લિસ્ટ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ। તો ધ્યાનની પણ સાહેબ વાત કરી કે ધ્યાનમાં પણ જો ઘણી બધી સૂચના આપે ને તો પછી વારંવાર ચિંતા જ રહે કે હવે આના પછી શું સૂચના આવશે। એટલે સાહેબે કીધું એનું પણ કેવું છે, થોડીક સૂચના હોય અને પછી સરી પડવાનું હોય તો એનો આનંદ આવે। એટલે અહીંયા સાહેબે કીધું કે માત્ર નિયમ ન હોવું જોઈએ, નિયમ ઉપરાંત આનંદ ઉપર લક્ષ્ય હોવું જોઈએ। એટલે જ સાહેબે કીધું કે નિયમ જે છે એ દરિયાનો ભાગ છે, આપણે ભૂલ શું કરી છે, એને દરિયો માની લીધો છે। ધર્મ એટલે શું? બસ બધા નિયમ, બધા શિષ્ટાચારો, તો કે એમ કરશો તો શું થશે, સાહેબે કીધું ને, અમાનવી બની જશો। નિયમો હોવા જોઈએ, કારણ કે જો નિયમ નહીં હોય તો આપણે શું બની, સ્વચ્છંદી બની જશું, પણ નિયમને જ સર્વસ્વ માની લીધું અને ધર્મ આટલો જ છે માની લીધું તો આપણે બહુ મોટી ભૂલ કરી બેસીએ છીએ। એમાંથી શું થાય છે, આગ્રહ આવી જાય, ધર્મ આમ જ કરવો જોઈએ, અને જે ન કરે એની આપણે શું કરીએ, નિંદા કરીએ। એટલે આગ્રહ ક્યાંથી આવી જાય છે, કે જ્યારે આપણે નિયમોને જ સર્વસ્વ માની લઈએ છીએ। અને સાહેબ જાણે આપણી સાથે બધું આમ શેર કરતા હોય ને, તો સાહેબજી વાત કે સ્વાધ્યાયમાં કંઈક સુંદર વાત આવી, અને સાહેબ કેવો પુલક બતાવતા હતા કે આમ અમૃતના ટીપા મળી ગયા એવું, એવો અનુભવ થયો કે એક વાત આવી ની અંદર, ક્યાં સુધી વ્યવહાર કરવો, વ્યવહાર એટલે સાધના, આ નિયમો ક્યાં સુધી। એટલે સાહેબ કે જનરલી કોઈને પણ પૂછે તો એ શું જવાબ છે કે ભાઈ 12મા ગુણસ્થાનક સુધી। સાહેબ કે આ પુસ્તકિયું જ્ઞાન છે, અને જ્ઞાનીની વાણી તો કેવી હોય, અપૂર્વ વાણીના ધારક છે। એટલે કેવું સુંદર માર્ગદર્શન આપ્યું એની અંદર, કે આનો જવાબ એવી રીતે આપ્યો કે તમારા જીભ ઉપર સાકર કે મીઠું મૂકો અને ખબર ન પડે એવી દશા આવે, એવી અવધૂત દશા આવે ત્યાં સુધી નિયમો પાળવાના છે, પસંદગી કરવાની છે. શેની પસંદગી? તો કે ધર્મક્રિયાની, સાધનની પસંદગી કરવાની છે. અને સાહેબે કેવું માર્ગદર્શન આપ્યું આપણને કે આપણી કેવી અત્યારે વર્તમાન દશા છે એના ઉપરથી આપણે પસંદગી કરવાની છે, મારે સાધન કયું કરવાનું. જેમ કે હું બહુ એજિટેટેડ હોઉં, એજિટેટેડ એટલે એકદમ શુદ્ધ હોઉં, હું ઉશ્કેરાયેલો હોઉં, તો મારે ધ્યાનની જરૂર છે. જો મારામાં શુષ્કતા આવી ગઈ છે, ડ્રાયનેસ આવી ગઈ છે, તો મારે અત્યારે પૂજાની, આ પૂજાનું સાધન કરવાની જરૂર છે. અથવા તો હું ઉદાસ થઈ ગયો છું, ડલ થઈ ગયો છું, શુષ્ક થઈ ગયો છું, તો મારે સ્વાધ્યાય કરવાની જરૂર છે. એમ સાહેબે કીધું, પસંદગી કરો. અત્યારે ભૂમિકા એવી છે કે પસંદગી કરો અને પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો. હવે અત્યારે આમ પ્રયત્નરહિત, કેવળ જાગૃતિ એની વાત નહીં કરો, આ અત્યારે એ ભૂમિકા છે નહીં. અત્યારે પહેલા તો શું કરો, પસંદગી કરો અને એમાં પ્રયત્નપૂર્વક પુરુષાર્થ કરો. અને કોઈ એમ વિચારે કે હવે અવેરનેસ નથી, હવે આવી જાગૃતિ નથી, તો આ ક્રિયા કરવાની શું જરૂર છે, એમ કરીને જો ક્રિયા છોડી દેશે તો બહુ નુકસાન થશે. કીધું ને કે ધંધામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, પહેલાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને ધીરજ રાખવી જોઈએ. કોઈ એમ કે ફાયદો ન થતો એટલે તરત પાછો ધંધો બંધ કરી દે તો ન ચાલે, એમાં રોકાણ કરવું અને રોકાણ કરીને પછી પુરુષાર્થ કરવું. તો સાહેબજીએ કીધું ને કે આવી અવધૂત દશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, કે જીભ ઉપર સાકર કે મીઠું મૂક્યું છે, ગળ્યું છે કે ખારું છે એવો ભેદ ન કરી શકે ત્યાં સુધી વ્યવહાર કરવો જરૂરી છે. બરાબર કે નહીં? અને સાહેબજીએ કેવી સુંદર વાત કીધી કે ગમા અણગમાથી રહિત થવાનું છે ને એનો પ્રયત્ન કરવાનો છે. એટલે કિચન ડિપાર્ટમેન્ટમાંથી આ લોકોએ મોકલ્યું હશે, ખીચડી મોકલી હશે, બીજી બધી વસ્તુ મોકલી હતી, પણ ઘી મૂકવાનું ભૂલી ગયા. અને સાહેબજીએ કીધું કે નાનપણથી એવી આદત છે કે ઘી હોય તો શું, ખીચડીમાં 2 ચમચી ઘી નાખીને એટલું ફીણવાનું, 40 વખત ફીણવાનું કે આમ પીળામાંથી સફેદ થઈ જાય, એટલે એવું થાય કે પછી આમ તરત, એટલે ઘણું ગોઈતું લોકો ઘી હતું નહીં. સાહેબ કે જરાક કીધું હોત ને તો 1 સેકન્ડમાં ઘી આવી જાત. પણ સાહેબજી તરત નેમીજીને કીધું કે તું કાંઈ કહેતો નહીં, જે છે ગમા અણગમા રહિત, બસ આને કે આવી પરિસ્થિતિમાંથી. એટલે સાહેબે કેટલું સરસ, પાછું સાહેબે પાછું જે સેવક સેવામાં હતો એને ભૂલ ન થાય એ ટ્રેન થાય એટલે પાછું એને કીધું પણ ખરા, પણ ક્યારે, પછી કીધું. એટલે આના ઉપરથી સાહેબે કીધું. અને પછી સાહેબે એ સેવકને એ બોધ પણ આપ્યો કે હવે પાછું એવું નહીં વિચારતા કે મારાથી આ ભૂલ થઈ ગઈ, મારામાં તો કાંઈ છે જ નહીં, એટલે મારે હવે આ સેવા છોડી દેવી છે. સાહેબ કે તો અહંકાર બહુ ઉપર ચડેલો છે, જો સેવા છોડવાના વિકલ્પ કર્યા તો. સાહેબ કેટલું એ વ્યક્તિને હળવો કરી દીધો કે હસી લે એક વખત કે ભૂલી ગયો અને બીજી વખત આ ભૂલ નહીં કરતો. એટલે સાહેબ એક નાના પ્રસંગની અંદર પણ આપણને કેટલું બધી પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. અને સાહેબે કીધું ને કે હવે અત્યારે જે છે આ એમાં શું છે, પસંદગી કરવાનું કીધું છે અને પ્રયત્ન પણ કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. 110મી ગાથા વર્તે સદગુરુ લક્ષ, 111માં પ્રયત્ન રહિત જે છે એ દશાની વાત આવશે. એટલે સાહેબે કીધું કે પરમ કૃપાઓ દેવે આખો મોક્ષ માર્ગ અનાવૃત કરી આપ્યો છે. કેવી અદ્ભુત વાત, હા. અને સાહેબે શું કીધું, એક્સ્ટ્રા ઓર્ડિનરી ગાથાઓ છે આ. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસાધારણ ગાથાઓ છે. અને સાહેબ કીધું આ માર્ગમાં ઘણા યુટર્ન આવશે, કે ક્યારેક આપણે એકદમ બધી આગ્રહ થઈ ગયો બધે બધી ક્રિયાઓનો, તો કે થૂકશે આપણને અને કહેશે કે આટલી બધી ક્રિયાઓ કરે છે પણ રાગદ્વેષ તો ઘટ્યા નથી, જાગૃતિ તો છે નહીં, એમ કહેશે. અને કોકવાર આપણે આમ પસંદગી રહી થઈને ક્રિયાઓ છોડી દેશું તો ઠોકશે. એટલે સાહેબ કીધું શરણાગતિ સ્વીકારી છે તો ઠોકાવા માટે તૈયાર રહેજો, કારણ કે આ થકી જ આપણામાં વિવેક ઉત્પન્ન થશે. તો કે આ શુભ વ્યવહાર કરવો, તો કે હા કરવો, કઈ રીતે કરવો, તો કે સદગુરુના લક્ષ્ય કરવો. અને કેટલું સુંદર કીધું કે સત્સંગમાં મુક્ત મનથી સત્સંગ કરવાથી શું થાય છે, આપણામાં એકદમ ભાવનો ઉદ્રેક થાય છે. તો હવે જ્યાં ભાવ ઉત્પન્ન થાય છે, અહોભાવ, એટલે સાહેબ એના માટે વાવ યુઝ કર્યું, WOW. અહોભાવ એટલે આમ વાવ કહીએ ને, સાહેબ કે આ વાવમાંથી વાવ નીકળવું જોઈએ. વી ઓ ડબલ્યુ, વી ઓ ડબલ્યુ એટલે શું? તો કે પસંદગી, વ્રતો, નિયમો. એટલે વાવમાંથી વાવ નીકળશે. એટલે અહીંયા વાવ એટલે શું? બહુમાન, અહોભાવ. અને એમાંથી શું? તો કે વાવ એટલે કે નિયમો નીકળશે. આવું સુંદર આપણને આપણી ભૂમિકા બનાવી અને સદગુરુએ આપણને તૈયાર કર્યા. સેના માટે? તો કે 110મી ગાથામાં પ્રવેશ થવા માટે. તો લિંક જોઈ લઈએ આપણે. સંબંધ, પેલો પોઈન્ટ. આગલી ગાથામાં દર્શાવ્યું તે પ્રમાણે સુપાત્ર જીવે છ પદ એટલે કે તત્વની, અને જેમણે આ તત્વોના ઉપદેશ એટલે કે બોધ કર્યો છે તેવા તત્વના ઉપદેશક સદગુરુની શ્રદ્ધા પ્રાપ્ત કરી છે, જેને વ્યવહાર સમકિત કહેવાય છે. એકદમ સિમ્પલ, ગુરુની દશા અને ગુરુના વચનો ઉપર શ્રદ્ધા, આ વ્યવહાર સમકિત કહેવાય છે. બીજો પોઈન્ટ, અનુભવ રૂપ શુદ્ધ સમકિત જેને નિશ્ચય સમકિત કહેવાય છે તે કઈ રીતે પ્રાપ્ત કરે છે એ સમજાવતા શ્રી ગુરુ હવે કહે છે. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદ ન પક્ષ. મત દર્શન, દર્શન એટલે ફિલોસોફી, વિચારધારા. મત એટલે શું? તો કે અભિપ્રાય, માન્યતા. આગ્રહ, આગ્રહ એટલે પકડ, જિદ્દીપણું. ત્યજી, ત્યજી એટલે ત્યાગી, છોડીને. વર્તે, વર્તે એટલે વર્તવું, અનુસરવું. સદગુરુ લક્ષ, સદગુરુ લક્ષ એટલે શું? સદગુરુનો બોધ, એમનું માર્ગદર્શન. લહે, લહે શુદ્ધ સમકિતે, લહે એટલે પ્રાપ્ત કરે. શુદ્ધ સમકિત એટલે શું? નિશ્ચય સમકિત, અનુભવપૂર્વકનું સમકિત. જેમાં ભેદ ન પક્ષ, પૂજ્ય ગુરુદેવશ્રીએ ભેદ માટે ડિફરન્સીસ કીધું. ડિફરન્સીસ એટલે જુદાપણું, કે આમાં ભેદ એટલે જુદાપણું નથી. અને પક્ષ એટલે ડિવિઝન્સ, ડિવિઝન એટલે વિભાગ. તો સંક્ષિપ્ત અર્થ જોઈએ. જે પોતાના અભિપ્રાયો અને માન્યતાના આગ્રહ ત્યાગીને સદગુરુની પવિત્ર આજ્ઞા આરાધન કરે છે, તે પરિણામે પોતાના શુદ્ધાત્માને અનુભવે છે અને નિશ્ચય સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. આ શુદ્ધ સમકિત ગમે તે ધર્મ, સંપ્રદાય, જાતિ, પદ્ધતિ કે સત્સાધન દ્વારા પ્રાપ્ત થાય, બધા જ મુમુક્ષોની અનુભૂતિ એક જ પ્રકારની હોય છે, અર્થાત તેમાં કોઈ ભેદ કે પક્ષ હોતો નથી. અહીંયા મત માટે કીધું ને કે અભિપ્રાય કહો, માન્યતા કહો, પૂર્વગ્રહ, વિચારસરણી કોઈ પ્રકારની, જે કોઈ પણ પૂર્વે આગળથી પકડી રાખ્યું હોય એની વાત કરી. એ આગ્રહ એક માન્યતા, એક મત છે, અભિપ્રાય છે, અને એક એનો આગ્રહ છે. આગ્રહ તજવું કેટલું મહત્વનું છે એ પરમકૃપાદેવ અહીં સમજાવ્યું છે. અને ક્યારે શક્ય છે? કે જ્યારે વેન યુ આર વિથ એન ઓપન માઇન્ડ, ઓપન એટલે મુક્ત મનથી જ્યારે તમે કોઈ વસ્તુ સ્વીકારો તો એ કાર્ય થાય છે. એટલે સાહસિક કાર્ય સંકુચિત મનથી શક્ય નથી, તેના માટે મુક્ત મન જોશે તો જ અંતરશોધ થશે. અને સાહેબ અહીંયા બહુ સુંદર વાત કીધી કે ભલે મતને ન છોડો પણ એનો આગ્રહ તો છોડો, એટલીસ્ટ એટલું તો કરો. ઓકે, તો આ રીતે સાહેબજીએ સમજાવ્યું કે ઘણા ધર્મ હોય, સંપ્રદાય હોય, જાતિ હોય, પદ્ધતિ હોય, મોક્ષના ઘણા સાધનો હોય, ઉપાય હોય, ગમે તે હોય, પણ આ જે અનુભૂતિ અહીંયા પ્રાપ્ત થાય છે એ કોઈ વેદાંતી અનુભવ કરે કે કોઈ જૈન અનુભવ કરે, આ જે અનુભૂતિ જે છે એ અનુભવમાં કોઈ ભેદ કે પક્ષ હોતો નથી. આટલું સામાન્ય સમજાવી અને પછી ગુરુદેવ આપણને એના વિસ્તારમાં લઈ ગયા. આપણે ક્યાં પહોંચવાનું છે? તો કે જ્યાં સુધી આત્માની અનુભૂતિ એક ઝલક ન પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણે પહોંચવાનું છે આ ગાથાની અંદર, બરાબર ને? અને આ કેવો છે અનુભવ? પોતાનો જાત અનુભવ છે, સ્વાનુભૂતિ છે ને, એટલે એને નિશ્ચય સંકેત કીધું. સદગુરુના આધારે થયું હોય તો એને વ્યવહાર સંકેત કહેવાય છે, પણ અહીંયા સ્વની અનુભૂતિ સહિતનું છે. તો સાહેબજી કહ્યું કે સંસારી જીવો છે કોઈને કોઈ વિચારધારા પ્રમાણે, કોઈ માન્યતા પ્રમાણે જીવે છે. ભારતમાં 130 કરોડ છે સાહેબ, કે એમાંથી 100 કરોડ કોઈને કોઈ ધર્મમાં, કોઈને કોઈ મતમાં માનતા હશે. અને આ મતમાં માનવાનું હોય છે એ માન્યતા કઈ રીતે ગ્રહણ થઈ છે? બે પ્રકારે ગ્રહણ થઈ છે. એક ઇન્હેરિટન્સ, અને સાહેબે ખાસ કીધું આમ કે આ જ એક્શન આવવું જોઈએ, ઇન્હેરિટન્સ આમ ન હોવું જોઈએ. કારણ કે બાપ દાદાઓથી, માતા પિતા તરફથી આપણને આ પ્રાપ્ત થયું છે, વારસાગત જે મળ્યું છે, એક વારસાગત જે મળ્યું છે, અને બીજું કોઈ અસદગુરુ તકી પ્રાપ્ત થયું છે. તો એમ કીધું કે ઘણી વખત શું છે કે કેટલા આપણે જે વિધિ નિષેધ છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે, હા, એ કેમ કરતા હતા આપણે? કારણ કે આપણને પ્રેમ હતો દાદા દાદી પ્રત્યે કે માતા પિતાએ, તેઓએ કીધું કે આમ કરવું જોઈએ, એટલે આપણે, એટલે સાહેબ એક વ્યક્તિની વાત કરીને કે એને પૂછ્યું કે તું કંદમૂળ કેમ નથી ખાતો? તો કે બસ મારા, કે સાચું કહું ને તો કે મને કોઈ એવા જીવ દેખાતા પણ નથી એની અંદર, અને મને એવું કંઈ ખોટું લાગતું પણ નથી. તો કે તો તું શું કામ કંદમૂળનો ત્યાગ કરે છે? તો કે હું એટલા માટે કરું છું કારણ કે મારી માતાને બહુ ગમે છે અને મારી માતા મને પ્રિય છે, મારે એને દુઃખી નથી કરવા, એટલે મેં કંદમૂળનો ત્યાગ કર્યો છે. જો સમજણ સહિત નથી તો આ કીધું કઈ વારસાગત, અને બીજું અસદગુરુ થકી એવી તાર્કિક પ્રસ્તુતિ કરી હોય કે આ મગજમાં બેસી જાય, ફિટ થઈ જાય અને વસ્તુ સાચી લાગે. હવે આ જે ખોટી માન્યતાઓ ગ્રહણ થઈ છે કઈ પ્રકારે, કઈ બે પ્રકારે એ સમજાવ્યું. કયા બે પ્રકાર માટે, શેના માટે? તો કે એક મોક્ષ માર્ગ માટે ખોટી માન્યતા, અને બીજું આત્મજ્ઞાનીનું સ્વરૂપ અથવા તો એમની દશા માટેની ખોટી માન્યતા. તો કે મોક્ષ માર્ગ કઈ રીતે? તો કે કયા વેશથી અથવા તો કઈ ક્રિયા કરવાથી, કઈ કયા સાધનો વડે આ બધી માન્યતા બેસી ગઈ. સાહેબે કીધું ને પ્રાણાયામમાં પેટ આમ અંદર જવું જોઈએ, એ પણ એક માન્યતા છે પ્રાણાયામ વિશેની. તો એવી અલગ અલગ માન્યતા. આત્મજ્ઞાની માટે કેવી માન્યતા હોય? એમને આ રીતે વાત કરવી જોઈએ, એમને આ રીતે બોલવું જોઈએ, અથવા તો એમને આ રીતે ખાવું જોઈએ, એમને આ રીતે સ્મિત કરવું જોઈએ. સાહેબ કે કેવડી નક્કી કરે સમજ્યા, તું કોણ છો? તો કે મને તો આત્મજ્ઞાન પણ નથી. પાછો જેને આત્મજ્ઞાન નથી એ શું નક્કી કરે છે? આત્મજ્ઞાનીએ કઈ રીતે વર્તવું જોઈએ. અને કે સાહેબે દ્રષ્ટાંત આપ્યું કે જો આટલું સ્માઈલ કરે ને તો આત્મજ્ઞાની છે, પણ જો જરાક વધારે સ્માઈલ કર્યું ને તો એમને એમના માટે મમત્વ છે. હવે આવું બધું એની મિથ્યા માન્યતા જ્ઞાની વિશેની અને મોક્ષ માર્ગ વિશેની. મોટાભાગની માન્યતાઓ એ સાચી માન્યતા, ખોટી માન્યતા જ હોય. કેમ? કારણ કે અસદગુરુ તરફથી પ્રાપ્ત થઈ છે. પછી કઈ રીતે આ માન્યતાને પકડે? જો સાહેબે આખું જે મત, દર્શન, આગ્રહ, તજી છે ને એ સમજાવવા માટે સાહેબે આખી કઈ રીતે એ આગ્રહ થાય છે આ ફ્લો જુઓ. સાહેબને શરૂઆત ક્યાંથી કર્યું? તો આ ખોટી માન્યતા ક્યાંથી આવી, શેના વિશે આવી, અને એક દ્રષ્ટાંત વડે સમજાવ્યું. જો કોઈ વ્યક્તિ સ્થાનકવાસીમાં જન્મ્યો હોય, સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મ્યો હોય, તો ફૂલ અર્પણ કરવું એને ગમશે જ નહીં, એને પાપ જ લાગશે એને. અને જો કોકવારે કરશે ને તો અંદરમાં એને ખટક્યા જ કરશે કે મેં આ ખોટું કર્યું. કેમ? કારણ કે એને એવી માન્યતા નાનપણથી, સાહેબ કહે ને કે 50 વર્ષનું જીવન હોય તો 45 વર્ષથી આ જ માન્યતા એનામાં ઘૂંટાયેલી છે. એની સામે દેરાવાસી કોઈ હશે તો એ શું કરશે? તો કે પાલિતાણા ગયો હોય, શત્રુંજય પહાડ માટે યાત્રામાં ગયો હોય, તો રસ્તામાં આવે તો જેટલા હોય એટલા આપી દો, બધાને દાદાને અર્પણ કરવા છે. એને જરા ખટકતું પણ નથી. કેમ? કારણ કે એવી માન્યતા ગ્રહણ થઈ છે. સ્થાનકવાસી હોય તો એ ધૂપ દીપ નહીં કરે, અરે જીવની હિંસા થાય, અને દેરાવાસી હશે તો કે જુદા જુદા પ્રકારના આપણે ધૂપ લઈ આવો અને એ રીતે આપણી ભક્તિ પ્રગટ કરો. તકલીફ શું છે તો કે માન્યતાને આપણે પકડી રાખીએ છીએ, માત્ર પકડી વળગી રહીએ છીએ. એટલે એ વાત સાહેબે અહીંયા કીધી. આગ્રહ જે છે ને એ મોટું બાધક તત્વ છે. ક્યાં? તો કે મોક્ષ માર્ગ ઉપર, અધ્યાત્મના માર્ગ ઉપર. એટલે સાહેબ જે કીધું કે હું એમ નથી કહેતો કે તમે સ્થાનકવાસીમાંથી દેરાવાસી થઈ જાઓ કે દેરાવાસીમાંથી સ્થાનકવાસી થઈ જાઓ, પણ જે આગ્રહ જે છે ને એ જે છે એ સતથી દૂર લઈ જાય છે. શું કરે છે આગ્રહ? આગ્રહ અવરોધ ઉત્પન્ન કરે છે, ઓબ્સ્ટેકલ્સ. અને એટલે કીધું કે આ આગ્રહ છોડવો આવશ્યક છે, કારણ કે જ્યાં સુધી આગ્રહ છોડશે નહીં ત્યાં સુધી સદગુરુના શરણમાં જઈ અને પરમાર્થ પ્રાપ્ત કરવાનું થશે નહીં. આ એકદમ કોમન સેન્સની વાત, એકદમ સીધી સાદી વાત લાગે જો સમજ્યા તો. અને એટલે જ ગુરુ કેવા છે તો અત્યંત કરુણાશીલ છે. શું કરે છે? એના શિષ્યને સાવચેત કરે છે, સાવધાન કરે છે કે આવી માન્યતાને જો તું વળગી રહેશે, એનો આગ્રહ રાખશે આ મતનો, તો શું થશે? તો કે અવરોધો ઉત્પન્ન કરશે. કઈ રીતે અવરોધો ઉત્પન્ન કરશે? કારણ કે આ જે આગ્રહ છે એ રાગ દ્વેષ ઉત્પન્ન કરશે અને એક પ્રકારનો સ્વચ્છંદ ઉત્પન્ન થશે. કેવું છે? સદગુરુદેવ સીધું સંકેત નથી આપી, દા લે સંકેત, પણ કે જે પહેલાં તારે છોડવું પડશે. શું છોડવું પડશે? પહેલાં આગ્રહ છોડ. ચેતવણી આપે છે, સાવચેત કરે છે, અને પછી શું કહે છે? પૂરા દિલથી, હૃદયથી જો આજ્ઞાનું પાલન કરશે, સદગુરુના બોધનું અનુસરણ કરશે તો શું પ્રાપ્ત થશે? શુદ્ધ સંકેતની પ્રાપ્તિ થશે. એટલે આખું સાહેબે લિંક કરી આપ્યું કે આગ્રહ કઈ રીતે અવરોધરૂપ બને છે, અને જો એ અવરોધને છોડી દઈએ, આપણે આગ્રહને ત્યાગી દઈએ અને પૂરા દિલથી ગુરુની આજ્ઞાને પાળીએ, એમના બોધને પાળીએ, તો શુદ્ધ સંકેતની પ્રાપ્તિ થાય છે. એટલે સાહેબે કીધું કે આ મન જે છે ને એ પૂર્વગ્રહયુક્ત છે માન્યતાથી, એટલે આ પૂર્વગ્રહથી એ મુક્ત હોવું જોઈએ, એનામાં કોઈ પક્ષપાત ન હોવો જોઈએ. પૂર્વધારિત, પૂર્વ પહેલેથી જે વ્યાખ્યાઓ છે, કલ્પનાઓ છે, પૂર્વગ્રહ છે, એને છોડવા માટે તૈયાર હોવો જોઈએ. કારણ કે મન જ્યારે મુક્ત હોય ને ત્યારે જ એ સાહસ આદરી શકે છે, ત્યારે જ એ ડિસ્કવરી એટલે કે શોધ કરી શકે છે. અને આ સાધક કેવો છે, આ જિજ્ઞાસુ કેવો છે? અંતર શોધ જેને શરૂ કરી છે. એટલે સાહેબે કીધું કે આ મુક્ત મન કેવું છે, કેવું જરૂરી છે, કેવું અનિવાર્ય છે, કે પેરાશૂટ હોય એ જો ખુલે તો જ એ કામ કરે. ત્રણ ત્રણ પેરાશૂટ હોય પણ જો ખુલે નહીં અને પડો ને તો તમે એક બાજુ ને 25 હાડકા બીજે બાજુ. એટલે અહીંયા કીધું કે આ પેરાશૂટ જેવું મન છે એ બંને ક્યારે કામ કરે? કે જ્યારે ખુલ્લા હોય, મુક્ત હોય. એટલે ગુરુ જાણે છે, આખો માર્ગ જાણે છે, એટલે એ માર્ગને શિષ્યને પરિચિત કરાવવા માંગે છે. અને ગુરુ જાણે છે કે આ શિષ્ય છે એ માર્ગનો આગળ જે ક્રમ આવવાનો છે એનાથી એ અપરિચિત છે, પણ જો શિષ્ય સમર્પિત હશે, એ સમર્પિત ક્યારે હશે? જ્યારે એનું મન મુક્ત હશે પૂર્વગ્રહથી, તો એ સમર્પિત રહેશે. કારણ કે સાહેબજીએ કીધું ને કે ગુરુ જાણે છે કે આગળથી લેફ્ટ ટર્ન આવવાનો છે, એકદમ શાર્પ ટર્ન છે, અને જો સ્લો નહીં કરે તો એક્સિડન્ટ થઈ જશે. પણ શિષ્ય ક્યારેનું અનુસરણ કરશે? કે જ્યારે એનું મન મુક્ત હશે અને એ ગુરુ પ્રત્યે સમર્પિત હશે. એટલે સાહેબે કીધું કે આ જે છે એક રોમેન્ટિક સ્ટોરી છે, પ્રેમની કથા છે. કે ગુરુ કેવું છે? ગુરુ અત્યંત કાળજી રાખે છે, ગુરુ જતન કરે છે શિષ્યનું. અને શિષ્ય પણ કેવો યોગ્ય અને પાત્ર છે કે ગુરુના બધા જે નિર્દેશ છે, માર્ગદર્શન છે, એને પૂરા દિલથી એ અનુસરણ કરે છે, એ પ્રમાણે વર્તે છે. અને એટલે જ સાહેબે કીધું કે આ જે વળગી રહેવાનું છે ને પોતાના મતને, યુવાનો સમજી શકે એટલે મત માટે સાહેબે આઈડિયા વળ્યું છે, કે પોતાની જે આઈડિયા છે. બધાને શું લાગે ખબર છે? મારી જે આઈડિયા છે ને એ વર્લ્ડમાં એક જ છે, બીજા કોઈ પાસે કંઈ આઈડિયા છે જ નહીં. અને જ્યારે મારી આઈડિયા એ એક જ આઈડિયા છે એવું જ્યારે એને લાગે ને, ત્યારે શું થાય છે ખબર છે? એના પ્રત્યે શું થઈ જાય છે? મમત્વ થઈ જાય છે, આગ્રહ થઈ જાય છે. અને સાહેબે આખી લિંક બતાવી કે ભાઈ ઘણી બધી આઈડિયાઝ છે, તારી આઈડિયા એક છે પણ તને શું લાગે છે? મારી આઈડિયા એક જ આઈડિયા છે, એના પ્રત્યે મમત્વ થઈ જાય છે, એના પ્રત્યે શું થઈ જાય છે? આગ્રહ થઈ જાય છે. અને એ આગ્રહને વળગી રહેવાથી શું થાય છે કે એ વ્યક્તિ હિંસક બની જાય છે. જે કોઈ પણ એની આઈડિયાને સ્વીકારે નહીં ને, એના પ્રત્યે એ હિંસક થઈ જાય છે, એને દુઃખી કરે છે. એટલે જ આગ્રહ તેજ હિંસા. આગ્રહથી વળગી રહેવાથી શું થાય છે? અંદરમાં એક અક્કડપણું આવે છે, રિજિડિટી. અને એના કારણે શું થાય છે? જે મોક્ષ માર્ગમાં પ્રગતિ છે ને એ અટકી જાય છે. અને શિષ્યને મોક્ષ માર્ગ પર આગળ વધવું છે એટલે શું કરે છે? એ આગ્રહને તજી દે છે. તો મત દર્શન આગ્રહ તજી. શું કરું? તો કે આ મત દર્શનનો જે આગ્રહ છે એ તજી સદગુરુ લક્ષ, અર્થાત એમનું માર્ગદર્શન છે, એમની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. અહીંયા જીવ કેવો છે? જિજ્ઞાસુ છે, આત્માર્થી છે, સાધક છે. તે પૂર્વે વારસામાં મળેલું કે અસદગુરુ તરફથી ગ્રહણ કરેલું એ છોડવા તૈયાર છે. અને સદગુરુનું જે માર્ગદર્શન છે એ માત્ર સ્વીકારતો નથી પણ એ પ્રમાણે અનુસરે છે. એટલે આ શબ્દ યુઝ કર્યો છે વર્તે, વર્તે સદગુરુ લક્ષ. એ માત્ર સ્વીકારતો નથી પણ એને અનુસરણ કરે છે. અને આપણે આ સમજી શકીએ એના માટે સાહેબ જે એક દ્રષ્ટાંત આપ્યું કે આયમિલ કરવાના ભાવ થયા એક વ્યક્તિને, અને ગુરુ પાસે ગયા આજ્ઞા લેવા માટે, અને ગુરુએ ના પાડી. શું કીધું ગુરુજીએ? તો કે ભાઈ તું સેવા કર, સ્વાધ્યાય કર. શિષ્ય શું કહે છે? ના ના ગુરુદેવ, મારી તૈયારી છે, મેં પૂરી તૈયારી કરી છે, આંબેલ કરવી જ છે મારે. તો આ શું છે? આંબેલ કરવું જોઈએ એ મત પ્રત્યેનો આગ્રહ છે. કારણ કે નક્કી કરી લીધું છે કે મારે આંબેલ કરવી જ છે. અરે સદગુરુ જાણે છે કે દોષથી મુક્ત કરી તે જાણવું એ શ્રેષ્ઠ રીત સદગુરુને ખબર છે. અને આપણે શું કરીએ? આપણે નક્કી કરીએ છીએ. પાછું શું કહીએ? શાસ્ત્રમાં કીધું છે કે આ દિવસોની અંદર આંબેલની ઓળી જ્યારે ચાલતી હોય ત્યારે આંબેલ કરવી જોઈએ. તો સાહેબજીએ શું કીધું? કે જો તારે શાસ્ત્રનું જ સાંભળવું હોય તો તું મારી પાસે કેમ આવ્યો છે? એટલે શિષ્યને શું થાય છે? આ જેનો મત હતો એનો એ શું છે? આગ્રહ છે, એ અહીંયા દેખાય છે. અને પછી સાહેબે જે ગજબ વાત કીધી કે જો તું ખરેખર શાસ્ત્રને પણ જો ફોલો કરવું હોય ને તો શાસ્ત્રમાં એ લખ્યું છે કે ગુરુની આજ્ઞા ફોલો કરવી. તો તું ખરેખર શાસ્ત્રને પણ ફોલો નથી કરતો, એનું પણ અનુસરણ નથી કરતો. એટલે શું કરીએ છીએ આપણે? શાસ્ત્રમાં પણ આપણને જે ગમતું હોય ને ગમતું ઉપાડીએ છીએ, જેને કહેવાય છે ચેરી પિકિંગ. જે ગમતું એ ઉપાડી લીધું. શાસ્ત્રમાં બંને વાત આવે છે, આમિલની પણ વાત આવી છે અને આ પણ વાત કે ગુરુની આજ્ઞા પ્રમાણે કરું, પણ શું કર્યું? ચેરી પિકિંગ કર્યું, મને જે ગમતું હતું એ ઉપાડી લીધું. એટલે અને કેવું છે સાહેબજીએ કીધું, પરમ કૃપાઉ દેવે આ જ વાત ઉપોદઘાતમાં પણ કરી છે. પ્રત્યેક સદગુરુ યોગથી સ્વચ્છંતે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. બમણો એટલે ડબલ નહીં, મલ્ટીપ્લાય થાય, ગુણાકાર થાય. અને એ જ વાત અહીંયા પણ કીધી, મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. મોક્ષ માર્ગ, મોક્ષ ઉપાયમાં પણ એ જ વાત કરી અને ઉપોદઘાતમાં પણ આ જ વાત કરી. કેમ? કારણ કે પરમ કૃપાવદેને આની સ્પષ્ટતા કરાવી છે. એટલે કીધું ને કે ગુરુ ક્યારેક નિર્દેશ આપે, ક્યારેક માર્ગદર્શન આપે, ક્યારેક સલાહ આપે, ક્યારેક ભલામણ કરે. પણ જ્યારે સદગુરુ ભલામણ કરે ને તો શિષ્યને ખૂબ દુઃખ લાગે, અપમાન કર્યું એવું લાગે. શું કે? કે ગુરુદેવ આપ ભલામણ કેમ કરો છો, સલાહ કેમ? આપ આદેશ કરો, કમાન્ડ કરો કે મારે આ કરવું છે. મારા સમર્પણની ખામી છે જેથી કરીને આપને મને સલાહ આપવી પડે છે, આદેશ નથી આપતા. તો આત્મ હવે 109 અને 108માં શું ફરક છે સાહેબે સમજાવ્યું. 109માં આત્મનિરીક્ષણ ઉપર ભાર છે, ત્યાં આત્મનિરીક્ષણ અને સુવિચાર છે. 110માં શું છે? સુવિચાર અને ધ્યાનની વાત છે. તો કે વિચાર, સુવિચાર અને ધ્યાન, અહીંયા વિચાર અને ધ્યાન ઉપર ભાર આપ્યો છે. વિચાર ધ્યાન, વિચાર ધ્યાન, જેમ આવશે ને આગળ ઔષધ વિચાર ધ્યાન. તો શું થાય છે કે વિચાર સુવિચારમાંથી ભાવના જાગે છે અને ભાવના જેમ જેમ વધતી જાય છે તેમ વિચારો મન થતા જાય છે. એ એકદમ ઉપરના સ્તર ઉપર રહે છે, જે મારું સ્વરૂપ નથી એવી ભાવના અંદરમાં જાગે છે. એટલે સાહેબ અહીંયા બે વાત કીધી, સુવિચારમાં એનગ્રોસ થાય છે અને ધ્યાનમાં એબ્ઝોર્બ થાય છે. બહુ સુંદર વાત છે. સુવિચારમાં એનગ્રોસ એટલે શું? સુવિચારમાં તન્મય થવું અને ધ્યાનમાં એબ્ઝોર્બ થવું એટલે ધ્યાનમાં તલ્લીન થઈ જવું. ક્લિયર? 110માં સુવિચાર અને ધ્યાન, સુવિચારમાં તન્મય અને ધ્યાનમાં લીન થઈ જવું, તલ્લીન થઈ જવું. આ બે વાત કીધી છે. એટલે સાહેબે કીધું શું ક્યારે કરવું એ મનની સ્થિતિ કેવી છે એના ઉપર આધાર છે. ફોર એક્ઝામ્પલ, મન જો સક્રિય હોય તો એને સુવિચારમાં જોડી દેવું અને મન જો સ્થિર હોય તો ધ્યાનમાં લીન થઈ જવું. કેવું સુંદર માર્ગદર્શન સાહેબે આપ્યું છે. અંદરના જે રહસ્ય ખોલી આપ્યા છે, સાધનામાં એ રહસ્ય શું કરવાનું, નહીં તો આપણે તો આખો વખત આપણે આ વર્તે સદગુરુ લક્ષ, વર્તે લક્ષ કરતા આવ્યા છે. આમાં શું એક્ઝેક્ટલી કરવાનું એ અહીંયા સમજાવ્યું છે. જો મન મલિન થઈ ગયું હોય, હા, હિંસક વિચાર આવતા હોય, ટોક્સિક એટલે કે ઝેરી વિચાર આવતા હોય, તો સાહેબે કીધું ધ્યાનમાં ન જવું જોઈએ. કારણ કે જો હવે ધ્યાનમાં જાય તો પાપનું આયોજન કરી બેસશે. એટલે જ્યારે આવી સ્થિતિ હોય તો એને સ્વાધ્યાયમાં જોડી અને મનના જે વિચારો, જે ઝેરી વિચારો છે, હિંસક વિચારો છે, એને બદલવા જોઈએ, તો સ્થિરતા આવશે. સુવિચારમાં એનગ્રોસ એટલે કે સુવિચાર, હવે હું એનગ્રોસને હું ઇંગ્લિશ વર્ડ નહીં બોલું, સુવિચારમાં તન્મય અને ધ્યાનમાં તલ્લીન. અને સાહેબે એમ કીધું આ જે કહ્યું એમાં બધું આવી ગયું છે, સુવિચાર અને ધ્યાન માટે શું કરવાની જરૂર છે. અને અહીંયા આખો આખી પ્રક્રિયા સાહેબ જે કીધું કે સુવિચાર કરતાં કરતાં શું થાય છે, ભાવના જાગે છે અને એ ભાવનામાં ઊંડાણ આવતા શું થાય છે, બધું અટકી જાય છે, આખું જગત અટકી જાય છે, એસીનો અવાજ અટકી જાય છે, બધું શૂન્ય થઈ જાય છે. કઈ રીતે થાય છે આ ધ્યાનમાં તલ્લીન થવાનું? કઈ રીતે થાય છે? તો કે પેલા સૂક્ષ્મ વિચારો હોય છે ઉપરના સ્તર ઉપર જે પ્રયત્નપૂર્વક નથી થતા, અને આ વિચારો જે છે એ ઉપરના સ્તર ઉપર છે, તરી રહ્યા છે, પછી તે પણ નથી, એ વિચારો પણ નથી, માત્ર પ્યોર સ્કાય, નિરભ્ર આકાશ અર્થાત શૂન્યતા. અને આ જે છે એ પ્રયત્નપૂર્વક નથી. સાહેબ કે તમે શું કરો છો ધ્યાનમાં પ્રયત્નપૂર્વક, આમ 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 કરીને તમે બેસતા હો સાહેબ કે 5 મિનિટ તો તમને શરીરને ગોઠવતા થાય. અને સાહેબ કીધું કે આવું ન હોય, ધ્યાનમાં સરી પડે, આસનમાં ન, જેમાં જે આસનમાં બેઠા હોય એમાં એ મન શું થાય, લીન થઈ જાય છે, તલ્લીન થઈ જાય છે ધ્યાનમાં. સાહેબ કે તમને ધ્યાનમાં મજા નથી આવતી ને એ આ કારણે જ, કારણ કે તમે તલ્લીન નથી થતા, તમે બધા પ્રયત્ન કરો છો. અને જેમ જેમ આ ઊંડા ધ્યાનમાં લીન થાય છે, જેમ જેમ ઊંડા ઉતરતા જાય તેમ તેમ શું થાય છે, તો કે કોક ધન્ય પડે સ્વમાં સ્થિર થઈ જાય છે. જે વિચારો થોડા હતા, જે શુભ વિચારો હતા, એ પણ ડિઝોલ્વ થઈ જાય છે, ભળી જાય છે. અમન અવસ્થા અર્થાત નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થાય છે. કીધું ને, બધું જ શાંત, સ્થિર, શૂન્ય થઈ જાય છે. કેવું છે કે સમય કેટલો પસાર થઈ ગયો ને એ પણ ખબર નથી પડતી, કોઈ 2-4 કલાક નીકળી જાય. તો આ શું થયું આમાં? તો કે આ મનની જે પાર થયા, નિર્વિકલ્પ થયા, એમાં શુદ્ધાત્માની અનુભૂતિ થઈ અને શુદ્ધ સ્વરૂપની ઝાંખી, ઇંગ્લિશમાં એને ગ્લિમ્સ કહેવાય, કે ઝાંખી પ્રાપ્ત થઈ. અને સાહેબ જે કીધું કે ભલે આ જે ઝાંખી છે, જે અનુભૂતિ છે, એ બહુ થોડા સમયની છે, ભલે ઝાંખી છે, પણ એ કેવું છે, જે અમૃતનો આસ્વાદ થયો છે ને એ હવે ક્યારેય ભૂલાશે નહીં. સાહેબ આ યંગસ્ટર સમજી શકે ને? એટલે કીધું કે કોઈ સ્ટારબક્સની કોફી હોય, આમ એકદમ સરસ મજાની કોફી બનાવીએ કોકે, અને એનો તમે કોકે એક સીપ આપ્યો હોય પીવા માટે, ને થોડુંક ટ્રાય કર ને, પણ એ જે એક સીપ એટલે એક જે લીધું હોય ઘૂંટડો, એમાં એક ઘૂંટડાનો જે આસ્વાદ છે યાદ રહી જાય કે નહીં? સાહેબજી દ્રષ્ટાંતો પણ કેવા આપે છે કે આમ બરોબર યાદ રહી જાય કે હા આવો અમૃતનો આસ્વાદ એ ભૂલાતો નથી. અને દ્રષ્ટિ શું છે? એ રૂપાંતરણ પામી જાય છે, કારણ કે હવે નિત્યને જોઈ લીધું. હવે જગત જે છે એ ક્ષણિક લાગવાનું છે, એમાં ક્યારેય ફસાવાનું થતું નથી. એટલે સાહેબે કીધું ને કે સુવિચારમાં તન્મય અને ધ્યાનમાં તલ્લીન, ઊંડા અને લાંબા કાળથી રહેવાથી શું થાય છે? એક ધન્ય પળે આ ઝાંખી થાય છે, જાણે પ્રકાશ પ્રાપ્ત થાય છે. સાહેબે કીધું ને અંધકાર હોય અને પ્લાઝામાં આપણે હોય કાંઈ દેખાતું ન હોય, પણ જો એક ક્ષણ માટે પ્રકાશ થાય તો આખા પ્લાઝામાં શું ક્યાં છે, અહીંયા પગથિયા છે, કઈ રીતે જવાનું એ એક ક્ષણમાં ખબર પડી જાય કે નહીં? એવી રીતે જ કંઈક થાય છે. કોઈ રૂમ છે, એના ઉપર પડદો છે, દરવાજા ઉપર પડદો છે, એટલે રૂમમાં શું છે એ ખબર નથી, પણ થોડા ક્ષણ માટે એ પડદો ખસે અને આખા રૂમનું જ્ઞાન થઈ જાય, ખબર પડી જાય શું છે અંદરમાં, એવું કંઈક અહીં થાય છે. કોઈ કે સાહેબ એક ક્ષણમાં આવું થાય? સાહેબ કે હા થાય, તારે ખરેખર જો જાણવું હોય, અનુભવવું હોય તો આ જે પ્લગ છે એમાં આંગળી નાખ, એટલે તને ખબર પડશે કે એક ક્ષણમાં ઇલેક્ટ્રિકનો જે શોક લાગશે એટલે શું થાય એક ક્ષણમાં એ તને ખબર પડી જશે. અને પછી સાહેબજીએ સમજાવ્યું કે આ રીતે મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, તો શું થાય છે? લહે શુદ્ધ સંકિત. આ શુદ્ધ સંકિતને નિશ્ચય સંકિત કહેવાય છે. કેમ? કારણ કે હવે પોતાની અનુભૂતિમાં છે, સ્વાનુભૂતિ છે, ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે, ભલે ક્ષણિક છે, થોડા સમયની છે, એક ઝાંખી છે. અને સાહેબે અહીં આખું જે રહસ્ય ઉદ્ઘાટિત કર્યું છે 110 અને 111માં, આ શુદ્ધ સંકિત અને પરમાર્થ સંકિત એમાં જે ફેર છે એ આખો અહીં સમજાવ્યો. તો કે અહીં જે છે ને આ જે પ્રથમવાર જે એને ઝાંખી થઈ છે એ અનુભવ તો થયો, હવે પ્રયત્ન કરે તો કોઈ વાર એને પાછું ફરી તરત થાય નહીં, કારણ કે હવે એની પસંદગી નથી, એના હાથમાં નથી આ પાછો અનુભવ કરવો. એ વારંવાર પ્રયત્ન કરશે. અને સાહેબે કીધું કોક વાર 4-5 મહિને એક વખત અનુભવ થાય, 4-5 મહિના પછી થાય. આ શું બતાવે છે? કે આ પસંદગી જે છે એ એના હાથની નથી. આ જે ઝાંખી છે ને એ પ્રયત્ન કરશે ધ્યાનમાં બેસવાના, અને પણ 111માં જે આગલું સંકિત જે છે એમાં શું છે? પરમાર સંકિત એમાં શું છે? તો કે એમના હાથમાં છે, આ એમની પસંદગી છે, જ્યારે પણ નિર્વિકલ્પ થવું હોય ત્યારે થઈ શકે. અને એટલે આ બે 110 અને 111 માટે સાહેબજીએ શું કીધું કે આ એક ઘણા ઉચ્ચ પ્રકારનો મહાન શિષ્ય છે 110મો, કે સંકિત શુદ્ધ સંકિત પ્રાપ્ત થયું છે, ઘણી મહેનત કરવી પડે છે ને પાછું અનુભવ કરવા માટે, પણ ફરી થતું પણ નથી, પણ આ શિષ્યની વાત છે. અને અહીંયા 111માં જ્ઞાની દશા ગુરુની વાત છે, કે એકદમ દ્રઢ થયા છે, સ્થિર થયા છે, એમના પસંદગીની વાત છે. હવે અહીંયા જે 110મી જે વાત છે એમાં શું કરે છે? તો કે ભલે વારંવાર નથી થતું, તુરંત નથી થતું, પ્રયત્નપૂર્વક નથી થતું, પણ હવે સ્વ પરનો ભેદ અનુભવાયો છે. ક્ષણિક છે આ ઝાંખી, પણ બધું જ બદલાઈ ગયું છે, આખી દ્રષ્ટિ જે છે એ પલટાઈ ગઈ છે, કારણ કે હવે અનુભૂતિનો આસ્વાદ થયો છે જે ક્યારેય ભૂલાશે નહીં. અને પછી જે સાહેબે સમજાવ્યું કે આ જે અનુભૂતિ છે એ કેવી છે? જેમાં ભેદ અને પક્ષ, કોઈ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયનો એને આ અનુભૂતિમાં કોઈ ભેદ નહીં હોય. કોઈ પણ જગ્યાએ, ધરમપુરમાં કરે કે અમેરિકામાં કરે, કોઈ પણ સમયે 2000 વર્ષ પહેલા કે આ જે અનુભૂતિ છે એ સરખી જ છે, સમ છે, એમાં કોઈ ભેદ કે પક્ષ નથી. એટલે કીધું ને કે એકવાર જો વ્યવહાર સંકિતમાં ભેદ હોઈ શકે, આ ગુરુ થકી પ્રાપ્ત થયું છે, આમના થકી પ્રાપ્ત થયું છે, આ પ્રક્રિયાથી પ્રાપ્ત થયું છે, આ શાસ્ત્ર વડે પ્રાપ્ત થયું, તો એમાં ભેદ હોઈ શકે, પણ અહીં શું છે? તો કે સાહેબજીએ કીધું ને કોઈ ભેદ, કોઈ ડિફરન્સીસ નથી, કોઈ પક્ષ એટલે કોઈ ડિવિઝન નથી, અનુભૂતિ જે છે એ સેમ જ છે. અને સાહેબે એક બીજો મિનિંગ કીધો, જે યુવાનોને કીધું કે તમારા માટે નથી, તો જો એમના માટે ન હોય તો સાહેબજીએ કેમ કીધો? આપણા માટે, કે આ બીજો મિનિંગ પણ થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. તો કે ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનકમાં કોઈ પણ ગુણસ્થાનકમાં હોય આ અનુભૂતિ એક જ છે, એમાં કોઈ ભેદ નથી અને પક્ષ નથી. એટલે શું? એમાં કોઈ વ્યવહાર પક્ષ કે નિશ્ચય પક્ષ, પક્ષાતિક્રાંત છે આ અનુભૂતિ. આ વાત સાહેબે કીધી. એટલે જે કોઈ પણ અશુદ્ધ સંકેત પ્રાપ્ત કર્યું હોય તે કેવું છે? આઈડેન્ટિકલ, એટલે સમાન છે. એના માટે આમાં કોઈ બે મત નથી, કોઈ શંકા નથી. એટલે એમ કીધું ભેદ ન પક્ષ. જુદા જુદા શાસ્ત્રથી, જુદા જુદા સાધના પદ્ધતિથી, એટલે કે જુદી જુદી થિયરીઝ હોય, જુદી જુદી શાસ્ત્રમાંથી રાગ દ્વેષ જો ઓછા કરવામાં આવે, ઉપયોગ શાંત કરવામાં આવે અને મનની પાર જવાથી જે પ્રાપ્તિ થાય છે, જે અનુભૂતિ થાય છે, આ જે શુદ્ધ સંકેત છે, આ જે અનુભૂતિ છે, એમાં કોઈ ભેદ કે કોઈ પક્ષ નથી. આવું અદ્ભુત રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રીએ કેટલું સરળતાથી આપણા માટે પ્રકાશિત કર્યું. ખૂબ ખૂબ ઉપકાર વિધાય છે એમનો. તો આનું આપણે ગાન કરીએ. મત દર્શન આગ્રહ તજી વરતે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદ ન પક્ષ.